સંસાર છોડો અને આ મળે કે
ન મળે,
મોક્ષ સુખ હોય કે ન હોય, એ વારંવાર કીધા કરે કે છોડી દઉં હમણાં, પણ બીજું છે એ ખબર નથી. બરોબર છે, આ સાંસારિક નીતિ આપ્યો છે, એને સત્પુરુષના વચનમાં કોઈ શ્રદ્ધા નથી. એ વાત કર્યા કરે છે, સત્પુરુષનો પુરુષ ચોપડો જ હાથમાં લઈને બેઠો છે અને નોંધ કરે છે. પણ સંશયિત મિથ્યાત્વ હોવાને કારણે એને જ્યાં સુધી પોતાને ન થાય ત્યાં સુધી એ વાત માનવા તૈયાર અને પોતે નહીં કરી શકે, કારણ કે પોતે એનો અનાભોગિકમાં જ છે અને એમાં અભિગ્રહિકનો ઉમેરો થયો. એટલે એને એટલે બરોબર છે, આમાં પહેલું સંકેત છે આપ્ત પુરુષના વચન, પેલા પુરુષનું ઓળખાણ થાય ને તમે જો શ્રદ્ધા થાય તો એ કહે છે, એમાં મારે શંકા કરવાનો કોઈ, મારા સદગુરુ કહે છે, મારા દેવ મને કહે છે, તો જીનાજ્ઞાનું પાલન આ કેથી કરશે? કે જીનાજ્ઞા કહે છે કે આ વસ્તુ આ અકાર્ય છે, આ થાય ને આ ન થાય, આ હિંસક છે ને અહિંસક છે, તો આ એમ છે કે ના મારે નક્કી કરવું છે, તું તો સર્વજ્ઞ સાથે બી નક્કી કર ને, તું એમ કે પદાર્થમાં સુખ મળે છે એ તો મને દેખાય છે, અને જ્ઞાનીઓ કે છે કે ના પદાર્થથી રહિત સુખની કલ્પના છે, આ બધી વાત એવી છે, તો આ કે એ કેવી રીતે બને? સાંસારિક મિથ્યાત્વ. એટલે ગીતામાં પણ આ વાત કરી કે સાક્ષાત ભગવાન બોધ આપે તો પણ હે અર્જુન સંશય આત્મા વિનશ્યતિ, તું જ્યાં સુધી સંશયમાં રહીશ કેનાર પુરુષ પ્રત્યે તને જ્યાં સુધી શ્રદ્ધાનો ભાવ નહીં થાય, આસ્થા નહીં આવે, ત્યાં સુધી તારું સાંસારિક મિથ્યાત્વ તને નિશ્ચય નહીં કરવા દે. અને નિશ્ચય વિના જીવ પરમાર્થના માર્ગે આગળ વધી શકતો નથી. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ, પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક, નિશ્ચય એથી આવ્યો ચડતે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મે એક લક્ષ થયા. આ બધા મિથ્યા તો આવી છે ને, કે આ બધું જુઓ ઉતાપ વૈધો મને તો અભિગ્રહિક જ વૈધું, જેટલા જેટલા મેં પ્રયત્ન કર્યા એ બધા અભિગ્રહિક અભિગ્રહિક મિથ્યાત્મામાં ઉમેરો કરનારા બધા થયા. પણ કોક પુણ્યના ઉદયથી પ્રભુ આપના વચન શ્રવણમાં થયા તો એની અંદર નિશ્ચય આવી ગયો, સંશયાત્મક હતું એ ટળી ગયો. હવે મેં તમારો સત્સંગ કર્યો છે, નિશ્ચય રાખીને કર્યો છે. એટલી બધી અવસ્થા છે કે આત્મા જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું કહી શક્યા
નહીં,
તે સ્વરૂપ ને
અનુભવ ગોચર માત્ર રહ્યું છે
જ્ઞાન જો, એ પરમ પદ
પ્રાપ્તિ નું કર્યું ધ્યાન જો,
ધ્યાન જો
ગજા ઉગર ને હાલ મનોરથ રૂપ જો,
તો પણ
નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો
પ્રભુ આજ્ઞાએ
સાસુ તેજ સ્વરૂપ જો.
નિશ્ચયનો ખ્યાલ આવે છે કે પદ સર્વજ્ઞ કહી શક્યા નથી, એ પદ સર્વજ્ઞ કહી શક્યા નથી તો બીજી વાણી તો શું કહે? હવે મેં તો સર્વજ્ઞ તો મારે એનો વિરોધ છે, મેં તો સાંભળ્યા નથી સર્વજ્ઞ, તો બીજી વાણી છીએ કઈ મને સાહેબ, તો પણ એ પરમ પદ પ્રાપ્તિનું કર્યું
ધ્યાન,
કયા પદનું કર્યું? જે પદને સર્વજ્ઞ કહી શક્યા નથી. હવે એને કીધું નથી તો કોઈએ સાંભળ્યું નથી, અને કોઈએ સાંભળ્યું નથી તો કોઈએ લખ્યું નથી, અને કોઈએ લખ્યું નથી તો કોઈએ કીધું નથી ને વાંચ્યું પણ, તો પણ પ્રભુ હું એ પદનું ધ્યાન કરું છું, મારું ગજું નથી ગજા વગર ને હાલ એ મનોરથ મારા એ નિશ્ચય રૂપમાં છે, માટે એ મનોરથ સેક્ચલી નથી, સ્વપ્ન નથી, મારે મોક્ષ મેળવવો છે, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો પ્રભુ આજ્ઞાએ, તારી આજ્ઞા ઉપર મને શ્રદ્ધા છે અને હું એક સ્વરૂપ પામીશ આમાં કોઈ, અને કયું સ્વરૂપ? જે તે જોયું છે પણ કહી શક્યા, જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ થઈને તે આત્માને વક્તવ્યપણે જે પ્રકારે કહી શકાય તેટલો યથાસ્થિત કયો છે. બાકી અવક્તવ્ય તે તો આ ખ્યાલ આવે છે, નિશ્ચય બળ. આ સંશયાત્મિક મિથ્યાત્વમાંથી ઉપર આવે છે એ નિશ્ચય કરી શકે છે, કેમ કે તેનાર પુરુષ અનુભવેલો છે. એની વાણી એ જે પદની વાત કરે છે એ પદ ભલે કહી શકતા નથી, પણ એ પદને પામેલા છે. અને બીજું એ વિતરાગી છે, વિતરાગી હોવાના કારણે એને જૂઠું બોલવાનું કોઈ પ્રયોજન નથી. એ તો કરુણાના અવતાર છે, તો કરુણા નિધાન છે. જગતના જીવોના હિત સિવાય એમની બીજી કોઈ વાત હોઈ શકે નહીં, તો આના ઉપર તમે કેમ શ્રદ્ધા ન આવે. અને પોતાની જે કંઈ અલ્પતા છે એના આધાર ઉપર કે મને તો નથી ત્યાં હું જોવા કેમ છોડું. આ સંશયિક મિથ્યાત્વમાં રહેલો જીવ ક્યારે પરમાર્થની પ્રવૃત્તિમાં પદાર્પણ કરી શકતો નથી. એ લોકોને દેખાડવા ખાતર ગમે તેટલા પરમાર્થના વેશ ભજવે, ક્રિયા કરે, શિબિરો કરે, જ્ઞાન સત્ર કરે, યાત્રાઓ કરે, એ બધું જ સંશયાત્મક મિથ્યાત્વ ગ્રહણ કરીને કરે. એને અંદરમાં શ્રદ્ધા નથી. નિશ્ચય બળ વિના થતી ક્રિયા એટલે લોકસંજ્ઞાથી થતી ક્રિયા, આત્મસંજ્ઞાથી થતી ક્રિયા નહીં. તો લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ જિંદગી ગમે તેવી શ્રીમંતાઈવાળી હોવા છતાં આત્મશાંતિનું કારણ નથી. અને આત્મશાંતિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એકાકી નિર્ધન હોવા છતાં પણ મુક્તિનું કારણ છે. તો આપણે આપણી પ્રવૃત્તિ લોકસંજ્ઞાથી ચાલે છે કે આત્મસંજ્ઞાથી ચાલે છે? તો પછી સંશયાત્મક મિથ્યાત્વની ડિગ્રી કેટલી છે? જે જગ્યાએ જાય ત્યાં તમને પૂર્ણ શ્રદ્ધા છે. ન હોય તો પહેલા વહેલા પૂર્ણ પુરુષને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરજો. એક સત્પુરુષને શોધી લે, પેલું કામ એ કરતો એને શોધી લે. અને શોધવામાં તું સૈદ્ધાંત કર, તારી પાત્રતા અનુસાર જ મળશે.
દશાવાન પોતે હોય
તો જ મળશે, તો જ પૂર્ણ દશાવાન નહીં ઓળખી શકશે, ને તો નહીં ઓળખી શકે. અને એમાં દશા એટલે શ્રદ્ધા, તત્વની શ્રદ્ધા. એ દશા એટલે પ્રત્યક્ષ પ્રગટ ન થઈ હોય, એ કઈ સીધા 14માં 13માં ગુણસ્થાનક જાય તો જ 13માં વાળો ઓળખાય એવું નથી. મુમુક્ષુ છે તો એ પોતે મહાત્મા કેવડીને પણ ઓળખી લે. પોતાની ભૂમિકા કઈ હોવી જોઈએ? મુમુક્ષુ, આત્માર્થી, જિજ્ઞાસુ. આપણી ભૂમિકા પ્રાથમિક ભૂમિકા સાચી, ભલે આપણે કોઈ ભૂમિકા બીજી આગળ નથી, પણ જે વસ્તુ છે, જે નિશ્ચય છે, જેમ જ્ઞાની કહી શકતા નથી એમ આઈ પોતે જાણી શકતો નથી, પણ નિશ્ચય તો એને મુક્તિનો જ છે, આત્માનો જ છે. એને સંસારની મોહાશક્તિથી એ આ એની બહુ મોટી યોગ્યતા છે, ઘણી મોટી યોગ્યતા છે. એટલે સંસારના કોઈ લોક પ્રલોભનની વાત કરે તો એ કહી દે કે આ ગુરુ સાચા નથી. આ વ્યવહારની અંદર આટલો રસ ધરાવે છે, આ મારું આત્મકલ્યાણનું નિમિત્ત બની શકે? આ સિદ્ધિ વાત છે, આમાં કઈ કોઈને પૂછવા જવાની જરૂર છે? પોતાને એટલા માટે કે એની મુમુક્ષુતા એને ના પાડે છે કે ન હોય શકે પરમાર્થનો માર્ગ. પડઘો અંદરથી મુમુક્ષુતાનો પડે છે કે આરંભ સમારંભ આ પ્રકારના જગતના જે કંઈ સુખની વાસા, આશા, આકાંક્ષા, વાંછા, લાલસા, આ બધી વાત આ સુખનો માર્ગ નથી, આ મોક્ષનો માર્ગ નથી. એ ગમે તેવો ગુરુ હોય ને ગમે તે ઓળખી ન શકે, ઓળખી શકે, પણ ક્યારે? મુમુક્ષતા હોય તો. તું જ મુમુક્ષુ નથી, તારું ઠેકાણું નથી હજી, અને શોધવા નીકળીશ તો કોઈ કાળે તને મળશે. અને આમાં શોધ એ થાય છે કે જે મળે છે એમાંથી નક્કી કરે છે કે આ મને કેટલા ઉપકારી થાય છે. છોડતો જાય, આગળ ચાલતો જાય, એની મુમુક્ષતા જ એની પોતાની કક્ષા વધારતો જાય છે. પણ એ પહેલા વહેલા આ સંશય મિથ્યાત્વમાંથી નીકળી જાય છે. એટલે કોઈ પછી એને કદાચ એમ કહે કે મોક્ષ નહીં પણ આ તું કર એટલે આનાથી તારી શાંતિ મળશે. ને આમ તોય સીધો જો સંશય મિથ્યાત્વ હોય તો તરત એને એમ થાય કે આ શાંતિનો માર્ગ છે, આનાથી આટલું તો થાય છે, એટલે પછી આવા વ્યવહારિક ગળતવા કરે કે એનાથી આટલો તો લાભ થાય છે ને. આ મિથ્યાત્વી જીવનું લક્ષણ છે, મુમુક્ષુ જીવનું નહીં. મુમુક્ષુ તો કે ગમે તેટલું આખા ચક્રવર્તીના સુખ હોય તો પણ એ સુખ નથી, એમાં એને કોઈ શંકા થાય એક બસ આખું જગત સોનાનું થાય તો મારે મન તૃણવત છે. અને વૈમાનિક દેવની રિદ્ધિ મળે તો એ રકડ પૂતગલ સિવાય અમે એને કઈ જાણતા ન ઓળખી શકાય જ્ઞાની પુરુષને. એક રૂપાણું દેવને જો ઓળખાણ થયું હોય તો બાકીના બધા આવે ખબર ન પડે કે આની હારે ક્યાંય રૂપી એકાની એ નથી ખબર ન પડે. અને અપૂર્ણને વળગી રહેવાથી ક્યાં લાભ થશે? અભિગ્રહિત વધવા બહુ સ્પષ્ટ માર્ગ છે અને આ કૃપાળુ દેવ જ આપ્યો છે. મુમુક્ષુથી સીધો મોક્ષ અને વચ્ચે બધા જ તને તારી મુમુક્ષુતાને જરાય તું હળવી પાડીશ. જો તારી મુમુક્ષુતા એમાં જો આ સાંસારિક મિથ્યાત્વ આવ્યું તો મુમુક્ષુતાને મંદ કરે. મોક્ષ સિવાય જેની કોઈ કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ આ ભૂમિકામાં આવ્યા પછી એને એમ કે તું આમ કર એટલે તારું સાહેબ હું અહીંયા રહું છું હવે મારે મુંબઈમાં ધંધો કરવા અવાય કે નહીં એટલે ઓલો ગા તારું કલ્યાણ થશે. ક્યાં આવ્યો એ મોક્ષમાંથી કયા માર્ગમાં કામ? એક આત્માર્થમાંથી કયું કામ આવ્યું? સંસારમાં આવ્યું ને અને એમાં લપેટાઈ ગયું ને એમાં જો હવરું પડ્યું તો એમ કે વિતરા ખોટા ના હાચો. પછી ભાષા બોલે મારે તો ભગવાન આવે તો એની આ જ ભગવાન છે. તારા એ જ ભગવાન હોય ને કેમ કે તું ઉતરી ગયો તારા મુમુક્ષુતામાંથી નીચો તો તારો ભગવાન કયો હોય? સંસારને પુષ્ટ કરી એક તારી તારી વાતને પુષ્ટ કરી તારો ભગવાન જોઈએ છો. મારો ભગવાન તો મને આ મોક્ષ સાથે એ ભગવાન. કામ એક આત્માર્થનું બીજો નહીં મને. મારી ભૂમિકા બરોબર નથી ત્યાં સુધી શું ગુરુની ભૂમિકા શોધવાનો હતો? તું તો કંઈક પ્રલોભન આવશે, કંઈક લાલચ આવશે, ક્યાંક મોહ આવશે, ક્યાંક ગમતું આવશે, ક્યાંક અનુકૂળતા આવશે સંસારની તો સીધો ઊંધો પડી જશે ને લપેટે. ક્યાંક એનું માન પોકત પોસાશે, ક્યાંક એને સત્કાર મળશે, ક્યાંક એનું અહમ પુષ્ટ થશે. મજા આવી ગઈ. મુમુક્ષુતા એમાં વાંધો ક્યાં આવ્યો? મુમુક્ષુતામાં નબળો પડ્યો એ કે તારી મુમુક્ષુતા નબળી પડી એટલે તને આ અભિગ્રહિક વાળા ગુરુ ફાવી ગયા તારી આગળ. શું કામ ફાવ્યા? તારી મુમુક્ષુતા નબળી પડી. માત્ર મોક્ષ અભિલાષની વાત લઈને તું ગયો તો આત્મસિદ્ધિ શરૂ ક્યાંથી થાય? કે માત્ર મોક્ષ અભિલાષ માત્ર શબ્દ કાઢી નાખો ને વળી મોક્ષ અભિલાષ કયો? અનેક છે એમાંથી એક મોક્ષની પણ કરી તો બધું બરોબર બેસી જશે પણ નહીં બેસે. ત્યાં આત્માર્થ નિવાસ ત્યાં માત્ર આવે તો જ આત્માર્થ નિવાસ થાય છે, ને તો નથી થતો, ને તો સંસાર નિવાસ થઈ જાય છે. અને જીવના લક્ષમાં આવતું નથી કે જ્યાંથી નીકળવું છે એ જ આરાધ્ય બની જાય છે. જે છોડવા નીકળો તો એ મેળવવા એના ઉત્સાહમાં લાગી ગયો પરમાત્મા નામે. સંસારિક મિથ્યાત્વ આ બહુ જબરજસ્ત છે. જીવે પોતાનો મુમુક્ષુતાની ભૂમિકામાં આ મિથ્યાત્વ ટળે છે. સંસારિક મિથ્યાત્વ એ મુમુક્ષુતાની શિષ્યની ભૂમિકા આ બહુ પ્રાથમિક. જે માર્ગની શોધ કરવા નીકળો છે સંશયિક મિથ્યાત્વમાંથી પહેલા એને એના મિથ્યાત્વને દૂર કરવું ઘટે. એટલે પહેલું સંકેત કયું કયું? કે જેનું સંશયિક મિથ્યાત્વ ટળ્યું તે પહેલું સંકેત આપતાના વચનમાં અને એની અનુસાર એ શબ્દ પ્રયોગ શું છે? સ્વચ્છંદ નિરોધ રૂપ એનો સ્વચ્છંદ ગયો. અજ્ઞાની અપૂર્વ રુચિ અને આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, આ પહેલું થઈ ગયું. સંશય મિથ્યાત્વમાંથી ટળ્યો. આ સાચું હશે કે કેમ એ વાત હવે રહી નહીં. આ સાચું જ છે અને તેના આધાર ઉપર નક્કી કર્યું કામ એક આત્માર્થનું અને માત્ર મોક્ષ અભિલાષ. જો એ સિવાય બીજી વાત કરે તો આ સાચું નથી. જો સંસારની વાત આવે, વ્યવહારની વાત આવે, અનુકૂળતાની વાત આવે, કોઈનું આમ કરી દે ને કોઈનું તેમ કરી દે ને, આ વાત અહીંયા માત્ર મોક્ષની વાત નથી. માર્ગ વિતરાગનો માત્ર મોક્ષનો માર્ગ. અનેકાંત યુક્ત એકાંત દ્રષ્ટિની જે નિરંતર સ્થિતિ છે. કઈ એકાંત દ્રષ્ટિ? સમ્યક એકાંત, આત્માનો ઉત્કર્ષ, આત્માની મુક્તિ સિવાય બીજો કોઈ લક્ષ્ય, બીજો કોઈ હેતુ છે નહીં. બાકીના કર્મના ઉદય પ્રમાણે જે થવાનું હોય તે થયા કરે છે. એની અંદર જો ઇન્દ્રચંદ્ર નાગેન્દ્ર ફેરફાર ન કરી શકતા હોય તો હું કરી શકું? અને હું કરી શકું આવી ભાવવાળા એ જ્ઞાની પુરુષ આપણને સંસાર સાગર પાર કરાવી શકે?
આમાંથી
છે. એક જ આખી વાતને જો પકડાય, સંશયિક મિથ્યાત્વ. પેલા તું શિષ્યની ભૂમિકામાં આવ, આત્માર્થીની ભૂમિકામાં આવ, જિજ્ઞાસુની ભૂમિકામાં આવ. અને એ ભૂમિકા છે, મુમુક્ષુની ભૂમિકા છે, એ કામ એક આત્માર્થનો બીજો નહીં મનરો. તું બધી વાત કરે છે પણ તારી ભૂમિકા શું છે? પછી અમે તારી વાત ઉપર સંશય રહે. બહુ મોટી વાત છે પોતાની જ ભૂમિકા ઉપર. શ્રદ્ધાવા, એટલે ગીતામાં સરસ શબ્દ પ્રયોગ આવ્યો, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધા નથી એ મેળવી શકતો નથી. પણ મિથ્યા શ્રદ્ધા પણ આવવી ન જોઈએ, ખોટી પણ ન આવવી જોઈએ, તો મિથ્યાત્વની શ્રદ્ધા છે. માટે ત્રણેયના લક્ષણ આત્મસિદ્ધિમાં બહુ સરસ રીતે આપી દીધા કે જિજ્ઞાસુમાં તો અંતરદયા થઈ બરોબર પહોંચ્યો છે, હવે ઉપાયની ભૂમિકામાં આવી ગયો છે. અંતરદયા એટલે અરે આ આત્માએ અનંત કાળ સુધી જન્મ મરણ અને અનંત પ્રકારના સંસારના સુખો તો ભોગવી લીધા છે, હવે એની લેશ માત્ર એને કોઈ અંતરદયા, પોતાના સ્વરૂપની દયા આવી એને ભાવ દયા થઈ, અંતરદયા થઈ, તે કહીએ જિજ્ઞાસુ. અને તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો સામે સંકેતને પણ થાયશું. પછી વર્તે અંતર શોધ, અરે બહાર તરફની દ્રષ્ટિ જ મટી ગઈ. આ જિજ્ઞાસુ હતો, સંશયાત્મકમાંથી નહોતો, માટે અંતર્મુખમાં ગયો. આજ સુધી અનાદિથી પરિભ્રમણ કરતો હતો, બહિર્મુખ અવસ્થામાં જીવ પરિભ્રમણ કરે છે. અંતર્મુખ અવસ્થામાં જીવ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને બહિર્મુખ અવસ્થામાં જીવ પરિભ્રમણ અવસ્થાને પ્રાપ્ત કરે છે. બહાર શોધવાથી નહીં મળે. અને ધર્મ એ અપૂર્વ અંતર સંશોધન છે. અંતર સંશોધનમાં પ્રવેશ કરાવે આ સદગુરુ. આ સાચો બોધ એને મળ્યો કે જ્યારે એની બધી દ્રષ્ટિ બહારથી વિરામ પામી અને અંતર્મુખતામાં ગઈ, સમજી લેવું કે આને કોઈ પરમ પુરુષ મળ્યા છે કે જેને એને જગતથી વિમુખ કરી અને પોતાના સ્વરૂપની સન્મુખ કર્યા છે. આ જીવ હવે પુરુષાર્થ કરશે તો આજ નહીં તો કાલ પણ પોતાના સ્વરૂપ ઉપર જ આગળ. આ સંશયિક વિધ્યા તો ચોથું અનભિગ્રહિત મિથ્યાત્વ. કોણ સમજાવશે? પૂર્વી બેન લ્યો, આનું વાંચન તો થઈ ગયું છે, થોડું તમે નહોતા એટલે થોડું વાંચી લીધું. અમે પાંચેય મિથ્યાત્માનું વાંચન કરી લીધું છે, હવે સમજવા પ્રયત્ન કરીએ. આ મિથ્યાત્વને એક નવો પ્રકાર આપ્યો. કેવો? અનભિગ્રહિત. અભિગ્રહિત તો બરોબર છે, ઓલો ઉલટે માર્ગે ચડાવતો હતો, પણ આમાં પોતે એમાંથી ઘસી ગયો. એ ઉલટે માર્ગે ચડાવે છે કે ગવડે માર્ગે ચડાવે છે, મારે એની એરે કાંઈ બધું. ગોળ ને ખોળ મણીને કાંચન, સોનુને કથિર સરખા, સુસાધુ ને કુસાધુ સરખા, સુદેવ ને કુદેવ સરખા, સુધર્મ ને કુધર્મ જોવાને બધું અર્થ હોય. અને પછી એમ માને કે અમે તો સંતાવાળા છીએ, અમે તો સંતાવાળા. આ વાતને કૃપાળુ દેવે એક શબ્દ આપ્યો છે સમદર્શિતા. અને 872 માં 837 માં એની સમજણ આપી કે જેને જેમ છે તેમ જાણે પ્રરૂપે અને નિશે, જાણે પ્રરૂપે અને એ સરખા ન જાણે, એ મૂઢ નથી કે કાંઈક એને મણી સરખા છે. વિવેક આ અનભિગ્રહી, એટલે કેટલાક એવા હોય કે કોઈ પોતાનું, એટલે આવા જીવો કેવા હોય છે ખબર છે, સ્વાર્થી હોય છે. એને સાચું કહેતા પણ આપણે શું કામ કેવું ના, એ વિવેક કરતા જ નથી, પોતાની નથી કરતા. સમજ
અનભિગ્રહી બે એક કેવી રીતે
સમદર્શિતા નથી, એમ એનામાં સમદર્શિતા નામનો ગુણ નથી. કૃપાળુ દેવે એ સમદર્શિતા કીધું છે કે મૂઢ નથી જે જાણે છે, તત્વોનો વિવેક કરે છે, એ રાગદ્વેષ નથી કરતો, ઉદાસીન જોઈએ છે. મણીને કાંચનમાં ઉદાસીન છે, એ દરેકે દરેક સોનુને કથિરમાં ઉદાસીન છે,
સમજીને ઉદાસીન છે.
હા, ઉદાસીન થયો છે, પણ એ વિવેક નથી થતો, એ કરતો નથી એવું નથી. અને પછી બધાને સમજીએ, આપણે તો બધાને માનવું આમ કરું તેમ કરું, તો આ વાત એ કે છે એ પણ મિથ્યાત્વી જીવનો પ્રકાર છે. કયો મિથ્યાત્વી? અનભિગ્રહી. હા, એ અખા એ કીધું છે, તુલસી દેખી તોડે પાન, નદી દેખી કરે સ્નાન. બધી જગ્યાએ જ્યાં હોય આપણે, અને કંઈક આપણે તો જ્યાં જવું લેવું ને, હરખું કરવું ને, આપણે તો આમ કરવું ને, એ ક્લિયર નથી. એને એને એની પાસે કોઈ લક્ષ્ય જ નથી. એનું મિથ્યાત્વ તો ઊભું જ છે, પણ એટલું છે કે આનું માને છે ને આનું. હવે એમાં કોઈક સાચાનું માને ને, એમાં કોઈક ખોટાનું માને, બધું હાલે, પણ એને બચાવ કરી નાખે કે આપણે તો બધા સરખા. આ મિથ્યાત્વવાળા જીવો બધા ધર્મને સાચા અને સારા માને છે, સારા સારની તત્વા તત્વની પરીક્ષા કરી શકતા નથી. અને સૌને માની લ્યો ને સૌને પૂજી લ્યો ને સૌને ભજી લ્યો. રાજા ભોજ ને ગાંગો તેલી બે આ છેતરામણું છે, વંચનાત્મક છે. બુદ્ધિ છેતરામણી એટલા માટે છે કે ગોળખોળ સરખા થઈ જાય છે, એટલે એને ત્યાં
રૂપે રંગે સરખા થાય.
હા,
પણ એના સ્વાદ જોવે ચાખે
તત્વમાં ના થાય. એટલે ત્યાં શું થાય છે કે ઘણી વાર આવી પ્રકારનો જીવ છેતરાય છે કે આપણે તો બધે આમ ચાલે છે ને, પણ એની અંદર એને સાચું તો તે સમયે એ કરતો હોય, પણ જોઈ અભિગ્રહિત માંથી પછીનું આવશે એની અંદર જોઈ થાય. તો અનઅભિગ્રહિક એ રહે છે એની અંદર જો વિવેક કરે, કેમ કે ધર્મનું બીજું નામ વિવેક, એ મોક્ષમાળાના પાઠમાં કૃપાળુ દેવે કહે છે. એટલે મૂઢ અને વિવેકી એ બેની અંદર ફરક કીધો છે. તો મૂઢ છે એ આપણને લાગે કેટલો સંભાવ વાળો છે, જેને સોનું શું, બનાવટી પિત્તળ શું કઈ ખબર ન હોય, તો બજારમાં ગયું એટલે તો જે માને એ બધું લઈ લે, આપણને એમ લાગે કે કેટલો સંભાવી છે. એ સંભાવ છે, અજ્ઞાન છે, એટલે એ મિથ્યાત્વ છે. એનું અનભિગ્રહિત મિથ્યાત્વ છે. એને તત્વ અતત્વ અને સારા સારનો શું અને કુ એ બે વચ્ચેનો ભેદ નથી, વિવેક નથી. એ સમદર્શિતા શબ્દ એટલો ઉત્કૃષ્ટ શબ્દ મૂક્યો છે, અને એનું ઘણીવાર સમજણ જ ખોટી કરે છે. સમદર્શિતા એટલે સમાનતા મૂકી દે, કૃપાળુદેવે લખ્યું છે કે સમાન ભાવ નહીં. આખું પત્ર વાંચીએ તો ખબર પડે કે એ સમાન ભાવ નથી. તું જ્ઞાની અજ્ઞાનીને એક હારે બિહાડી દે, વિદ્વાન અને મૂર્ખ એક સરખા, સાધુ કુસાધુ એક સરખા, વિતરાગી અને ભોગી એક સરખા. આ કેટલી બધી શ્રદ્ધાનો માન્યતાનો દોષ છે, અને આ દોષ ટળેલી ત્યાં સુધી આ મિથ્યાત્વનો એક પ્રકાર છે. એટલે અહીંયા કહે છે કે આ વિવેકહીન છે અથવા તો મૂઢતાનું સ્વરૂપ છે, એ પણ મિથ્યાત્વનો એક પ્રકાર છે. અને હવે પાંચમો મિથ્યાત્વ. પ્રીતિબેન, અભિનિવેશિક એટલે અભિનિવેશ એટલે આગ્રહ, મમત પૂર્વકનો આગ્રહ, મમત પૂર્વકની માન્યતા, એનો આગ્રહ. જે પૈકડું ને પછી એનો જ બચાવ કર્યા કરે, ખોટું હોય તોય એનો જ બચાવ કરે. ના, એ આમ છે, આમ છે, તેમ છે. પોતે જાણતો હોય કે વાત ખોટી છે, વાત આપણે જેમ માનતા હતા એવું નથી, તો એનો એ ત્યાગ ન કરી શકે, છોડી ન શકે. મમત્વ અને મમત્વનું કારણ અહંભાવ, સ્વાર્થ હોય, અનેક પ્રકારના આવે. પણ વાત એ આવે છે કે ત્યાં એને વસ્તુનું ક્યાંક આ પ્રકારનું ખ્યાલ આવે, સમજાય તો પણ આગ્રહમાં પડી જવાને કારણે. એટલે મતાર્થ જે છે એ કેટલો ભયંકર છે કે જીવ એને સત્ય સમજાયા પકડાયા પછી પણ સત્યને ગ્રહણ કરતો નથી.
શિવરાત્રીમાં ભાંગ પીવી એ પકડાઈ ગયું, એટલે એને ખબર છે કે ભાંગથી તો ઘેન ચડે અને આપણે ભાન ભૂલીએ, છતાં એ ભાંગ પીએ.
તો અનેક પ્રકારની આવી માન્યતા અને આવા આચાર કે જે આચાર એને લાગે કે ઠીક નથી, બરોબર નથી, આત્માર્થ માટે ઉપકારી નથી, ઉપયોગી નથી, સહકારી નથી, સહચારી પણ નથી, છતાં છોડી શકે નહીં અને એનો બચાવ કરે, આગ્રહનું એક લક્ષણ, એનો બચાવ કરે, છોડી ન શકે. બીજો સેકન્ડ થોટ કરે તો એ થાય, વાત સાચી, તમારી વાત સાચી છે, હું માનતો હતો અત્યાર સુધી, પણ આ વાત પછી હવે સમજાયા પછી એમ લાગે છે કે એ વાત બરોબર નથી, તો નહોતી તો એ વાતને મૂકી દેવી. ગમે તેવો પુરુષ પણ પોતાના કૃપાળુદેવના વચનમાં આગ્રહ, પોતાનો આગ્રહ મૂકી દે છે. જ્યારે સત્ય સમજાય છે ત્યારે પોતાનો આગ્રહ, તો આને પકડાઈ ગયું છે એટલે પોતે જે પહેલી વાત પકડી છે એનું જ જાણી બુજીને એની પ્રરૂપણા કર્યા કરે છે. અને એ નિશ્ચય કરી શકતો નથી જ્યાં સુધી સાચી વાતનો, અને આગ્રહથી છૂટી શકતો નથી ત્યાં સુધી એ પણ ઘેનમાં રહે છે, મદમાં રહે છે. આવું થવું જોઈએ. બધાનું હિત થઈ જાય, પણ એમાં બીજાના હિતનું કારણ પહેલા પોતાનું મિથ્યાત્વ છે. આ જીવનું મિથ્યાત્વ છે કે ભાઈ એનો અભિનિવેશિક મિથ્યાત્વ છે. અભિનિવેશિક એટલે આજે જે પંથો સંપ્રદાય મત માન્યતા એ બધા જે છે એ બધા અભિનિવેશિત છે, અગ્રવાળા છે, કે માર્ગ એ બધો વિતરાગ ને પામવા માટે જ આ બધા શરૂ થયા હતા. જે કઈ મત થયા, સંપ્રદાય થયા, ગચ્છ થયા, પંથ થયા, ઉપપંથ થયા અને આશ્રમો થયા, તેના માટે થયા. એકમાત્ર સત્પુરુષના માર્ગના આલંબન માટે થયા. એમાંથી પછી જે કંઈ જુદું જુદું અંદર ડેવલપ થતું જાય, પણ છતાં પોતે અભિનિવેશ એની સાથે એવી બંધાઈ જાય મમત્વના આગ્રહથી કે હવે એ વાત છૂટે.
દાખલા
તરીકે કહ્યું, કૃપાળુ દેવે કહ્યું કે અમે તમને પ્રતિમા સિદ્ધિનું પ્રમાણથી કહીએ છીએ, અનુભવથી કહીએ છીએ કે આ પ્રતિમા સિદ્ધિ છે, પ્રતિમા ન માનવી આ મિથ્યાત્વ છે. હવે તમે કયો અભિનિવેશ મિથ્યાત્વ કેવું અડું આવે?
મૂર્તિ પૂજા કરાય નહીં, એમ
થાય જ નહીં આપણાથી કરાય. આપણે તો સ્થાનક વાત, કોઈ કાળે નહીં, ભલે ને કૃપાળુ દેવ છે આ તો કઈ નથી, પણ કે કૃપાળુ દેવ એમ કે છે કે કીધું આ ઇતિહાસ પ્રમાણ, આગમ પ્રમાણ, અનુભવ પ્રમાણ, પરંપરા પ્રમાણ અને પ્રમાણ પ્રમાણ આ મહાવીર સમ કીધું તોય કે નહીં, ભલે ને કીધું. હવે આને શું કહેવાય? અભિનિવેશ. મારો સંપ્રદાય ન છોડું, એટલે આ લૌકિક અભિનિવેશમાં કોઈ શાસ્ત્ર અભિનિવેશ, દાખલા તરીકે શાસ્ત્ર અભિનિવેશ સમયસર કીધું છે સાચું, બાકીનું ખોટું. સમયસર રચનાવાળાએ તો કીધું છે કે અમે તો આ એક નિશ્ચય નહીંથી જ આ વાત મૂકી છે, એનો મતલબ એ કે બીજા નહીંનો અભાવ નથી, પણ પકડનારા એમ જ કીધું કે આટલું તો બસ, પછી બધું પતી ગયું. પાંચ આગમ સાચા, બાકીના ખોટા લ્યો, 45 આગમ ખોટા, પંચ પરમાગમ છે એ સિવાય નહીં. તો આ અભિનિવેશિક આગ્રહ છે કે ભાઈ આ સાચું છે, પણ બીજું પણ એમાં એની સંદર્ભમાં જોવાય. વસ્તુનો નિર્ણય નયાતીતપણે થવો જોઈએ. ત્યારે અભિનિવેશિક મિથ્યાત્વ હોય તો એ પોતાનો ટૂંકો દ્રષ્ટિકોણ, સંકુચિત દ્રષ્ટિકોણ, એકાંગી દ્રષ્ટિકોણ, એકાંત માન્યતા એને છોડે નહીં. જેમ કૃપાળુદેવે કીધું કે મુપત્તિ બાંધવાનું શાસ્ત્રમાં વિધાન નથી. પણ બાંધવાનું એમ કહ્યું છે કે મુપત્તિ કહી છે, પણ દોરો નથી કીધો. તમે જો ઉદાહરણ વાંચ્યું હોય તો દોરો નથી કીધો, એ જૈનાનું એક સાધન છે. પણ આપણે એ વાત હવે બેસશું તો આપણે ખોટા વિવાદમાં પડી જશું આપણે, કારણ કે આપણો અભિનિવેશ જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી આ વાત કૃપાળુ દેવ કહીએ કે મહાવીર કહીએ તો આપણે માનીએ
નથી.
ઓકે, હૈલા કરશે જે હોય. તો અનેક પ્રકારની આ બધી વાત મૂકી છે, ક્યાં જઈને પડીશું આપણે? કપડાં નહીં પહેરવાના દિગંબર હોય ત્યાં સુધી એનો મોક્ષ થાય જ નહીં. એક શરીર ઉપર એક દોરાનો ધાગો હોય ત્યાં સુધી થાય જ નહીં, પરિગ્રહ જ કહેવાય. ત્યારે કૃપાળુદેવે કીધું છે કે પરિગ્રહ નથી, પણ એની સાથેની જો મૂર્છા હોય તો પરિગ્રહ થાય. પરિગ્રહ છે એ જીવનો વસ્તુ સાથેનો સંબંધમાં મોહ છે કે નહીં તો પરિગ્રહ થાય છે. વસ્તુનું હોવું એ પરિગ્રહ નથી, વસ્તુ સાથેનું તારું જોડાણ મોહપૂર્વક છે, આસક્તિપૂર્વક છે, અહંભાવપૂર્વક છે, મમત્વપૂર્વક છે, એ પરિગ્રહનું સ્વરૂપ છે. અને એ જો હોય પરિગ્રહનું સ્વરૂપ વસ્તુનું હોવું, તો છ ખંડના અધિપતિને કેવળ કેવળ જ્ઞાન થાય કેવી રીતે? અને હાથીની અંબાડી ઉપર બેઠા હોય માતાજી, તો તમે કહો કે પદપાળા વિહાર વિના તો કઈ ભેગું થાય નહીં બેસે વાત. અને ન બેસે ત્યાં સુધી ન બેસે કે જ્યાં સુધી જીવને તત્વનો નિર્ણય નથી, પણ અભિનિવેશિક આગ્રહની અંદર હજી એની વિચારણા મર્યાદિત થયેલી છે, એમાંથી છૂટી શકતો નથી. એટલે કેટલાય મુનિઓ સંતો સાધ્વીઓ એમ કહે કે શ્રીમદની વાત બરોબર, પણ આ કપડા વિના તો નહી. આમ હતું ભલે આ અભિનિવેશ. જીવ ક્યાંક ને ક્યાંક, કૃપાળુદેવે લખ્યું છે કે પાતરા ને તુંબડા જેવો, દોરીની રજોરો ને એના જેવું, એને પાતરા રાખ્યા છે કે તુંબડા રાખ્યા છે, એના ઉપર કમંડળ છે કે આ છે. ક્યાં અટવાઈ ગયો છે જીવ? તત્વ તો ક્યાં રહ્યું? આ બધા તો બાહ્ય ચિહ્ન થયા, એની સાથે ક્યાં તું પડ્યો? હા, ઉપકારી થવા માટે એ અપેક્ષા એ વિચાર પર તો બરોબર છે કે જેટલું બને એટલું નિર્દોષ જીવન હોય, એ જ ચારિત્રનો માર્ગ છે. અને નિર્દોષતાની અંદર આવે કે જગતના બધા જીવોની જૈણા કરવી અને એના માટે ઉપયોગ રાખીને બોલવું, એ ઉપયોગમાં ઉપત્તિ એનું એક સાધન છે. પણ તો પાછું આવશે કે હાથમાં કપડું જ નથી રાખવાનું, તો એનો ઉપયોગ ક્યાં રાખવો? એટલે તો પછી એને મૌન રહેવું, વાત એ છે. પણ મૌન રહેવું નથી, ઉપદેશ આપ્યા વિના રહેવાતો નથી. તો મૌન રહે ને. અને અહીંયા તો વળી એટલો જ વિપરીત જોવા મળે કે મુપત્તિ ત્યારે જ બાંધે કે જયારે પોતાને મૌન રહેવું છે ત્યારે. એટલે ઉપયોગની કોઈ વાત જ નથી. એ જયારે બેસે પૂજા કરે છે મુપત્તિ, અરે પણ બાંધવાની તો ત્યારે છે કે બળબડાટ ને આખો દિવસ બકવાસ કરસ ત્યારે. ઉપયોગની જરૂર ક્યાં છે? ત્યાં નહીં રાખે. અને સ્વાધ્યાયમાં આવીને બેસશે એટલે મુપત્તિ બાંધે. પણ તારે એક શબ્દ બોલવાનો નથી, તારે સાંભળવાનું જ છે. માળા કરે તો મુપત્તિ બાંધે. કેમ કે અભિનિવેશ છે કે મુપત્તિ વિના મારો પરમાર્થ નથી. હવે આને આ મગજમાંથી આ ચડી જાય. આપણે અભિનિવેશ એક મિથ્યાત્વ વાળાની વાત કરીએ, બાકી જ્ઞાનીની વાત થતી જ નથી. એ તો બધા બહુ તૈયાર. કેટલું કેટલું જડે આપણે. આપણે એટલા માટે આ બધું ચર્ચા ન કરી, ગમે તેટલા આપણે આગળ વધતા હોય તો ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સૂક્ષ્મ આવી વાત આપણને નડતી હોય છે. અને આપણને નડતી વાત જ્યાં સુધી લક્ષ્મણ આવે, એટલે કહ્યું કે દીઠા નહીં નિજ દોષ તો સરીએ કોણ ઉપાય, શું કરીશ તું? તારા દોષ તને લક્ષ્મણ આવવા જોઈએ, દોષને ઓળખવા જોઈએ, દોષને ઓળખીને દોષને ટાળવા જોઈએ. અને ટાળે એ જ શકે, ટાળી શકે કે જેને દોષ સાથે એનો અનભિવેશ આગ્રહ નથી, અભિનિવેશિત મિથ્યાત્વ નથી, ખોટો આગ્રહ નથી. તો એ સમજે કે દોષ છે તો અહીંયાથી ત્યાં સમયે મૂકી. મહાત્મા ગાંધી અને કૃપાળુદેવની ચર્ચા શું હતી? કે ચામડાનો ઉપયોગ નહીં થવો જોઈએ. હવે કૃપાળુદેવની ટોપી, ગાંધીજીએ કીધું બીજા ટોપી કાઢો, અને ટોપીની અંદર જે જોયું તો શું હતું? ચામડું. તો કૃપાળુદેવે પછી ડિફેન્સ કર્યો, ચર્ચા કરી, તર્કનવાદ ઉપર ગયા કે આ ચામડું આમ હતું, મરેલા ઢોરનું હતું, ન મરેલા હતું, કઈ વાત કરી, એને કાઢીને ફેંકી. જે ક્ષણે ગાંધીજી લખે, હું તો તાજુબ થઈ ગયો કે રે મારી વાત સાચી છે, તને કોઈ દલીલ જ ન કરી, આવા જ્ઞાની પુરુષે કે તમે કીધું વાત સાચી છે, મૂકી દીધી વાત પડતી થઈ ગઈ. આ જો આગ્રહ છે કે, અને આપણને આપણું છોડવા પણ આમાંની મગજ મારી, એનું મગજ ભેજમ નહીં કરી નાખી. ના ના, એ જોઈએ, પણ શું કામ જોઈએ? સૂક્ષ્મ પરિણામ આને કહેવાય છે, પોતાના પરિણામોનું અવલોકન કરવું. પરિણામોનું નિષ્પક્ષ અપક્ષપાતપણે મુમુક્ષુતાનું લક્ષણ શું? અપક્ષપાતપણે પોતાના દોષ. આ દશા ઉત્પન્ન થાય આ મુમુક્ષુતા, અપક્ષપાતપણે અભિનિવેશ નહીં, પક્ષપાત નીકળી જવો જોઈએ, તૂટી જવો જોઈએ. પણ પરંપરાનો છે, અનાદિકાળનો છે, બાપ દાદા કરતા એવા છે, અમારા તો આ કુળની પરંપરા છે, અમે તો આવું જ કર્યા છીએ, એ બધી વાતને મૂકી દે પહેલા. જો તને સત્ય સમજાયું હોય તો તું એ બધાને ગૌણ કર, કારણ કે એ તારા અભિનિવેશિક મિથ્યાત્મનું સ્વરૂપ છે, અપક્ષપાતપણું નથી. અને અપક્ષપાતપણું મોક્ષની અપેક્ષા એ છે, બીજા કોઈને આને સાચો ઠરાવવો, આને સાચો ઠરાવવો, એવા વિવાદમાં પડવા માટે પણ આ વાત નથી. કોઈ વાતને સાબિત કરવા માટે, પક્ષકાર બનવા માટે આ નથી. પણ જે સત્ય સમજાયું છે તે પ્રકારે મુમુક્ષુ જીવ એ પ્રકારે આગળ વધતો જાય. જેમ જેમ એને દોષ સમજાય એ દોષને ટાળતો જાય, જેમ જેમ એને પોતાનો આગ્રહ સમજાય તે આગ્રહથી મુક્ત થતો જાય. આ સાદી સમજ, આ સંકિત જીવનું લક્ષણ. સંકિત પછી થશે, પણ આ મુમુક્ષુ જીવનું લક્ષણ. મિથ્યાત્વથી મુક્ત એ મુમુક્ષુ. આવો મુમુક્ષુ જેને કૃપાળુ દેવે 135ના પત્રમાં કીધું સમ્યક દશા, કે સમ્યક દર્શન ક્યારે થાય? તો સમ્યક દશા ન હોય તો સમ્યક દર્શન નથી. તો મિથ્યાત્મયુક્ત દશા એ સમ્યક દશા નથી. એ સંકિતની સન્મુખ નથી થયો, એક ભૂમિકા આવે છે, અને એ ભૂમિકા આઠ દ્રષ્ટિની સજાયમાં ચાર દ્રષ્ટિમાં આ ભૂમિકા આવી છે કે છે મિથ્યાત્મી, છે મિથ્યાત્મી, છતાં સંકિતની સન્મુખ છે. ચોથા ગુણસ્થાનકની અંદર પેલું ગુણસ્થાનક ક્યારે થાય? છે મિથ્યાત્મી, પણ સમ્યક દર્શનની સન્મુખ છે એવો મિથ્યાત્મી. સંકિતની સન્મુખ છે એવો મિથ્યાત્મી એ પેલા ગુણસ્થાનક વાળો, અને જ્યારે એનું મિથ્યાત્વ હટે ત્યારે એને પ્રાપ્ત શું થાય? સમ્યક દર્શન જ થાય, સંકિત જ પ્રાપ્ત થાય. તો આને કેવું છે કે આવા મિથ્યાત્મી આપણે બનીએ. અનાદિનું મિથ્યાત્વ, ગાઢ મિથ્યાત્વ અને પંચ પ્રકારનું મિથ્યાત્વ આમાંથી નીકળી અને એવું અનાગ્રહિક મિથ્યાત્વ થાય. અનાગ્રહ, એને હવે કોઈ પણ બાબતનો આગ્રહ નથી. એ સમદર્શી છે, એ જાણે લાગે તેના તરફ રાત દેશ ન કરે, નિષેધે છોડી પણ. જે સમયે લાગે કે આનો કોઈ ઉપયોગ અર્થ નથી તો એને કોઈ મમત્વ એને રોકનાર ન રહી, પકડી રાખનાર કોઈ આસક્તિનું પરિબળ ન રહી. બસ આવો સરળ છે, આ સરળતા કહેવાય. હા, આવી સરળતા હરિભદ્રની હતી. આવો જબરદસ્ત પ્રકાંડ પંડિત, તો એને કીધું કે ના હું એનો સેવક બની જાઉં, જેવી વાત સાચી છે તો પછી મારે મારો કોઈ પકડ કરવાની જરૂર. આવી સરળતા ગૌતમની હતી, ઇન્દ્રભૂતિની. તો એણે પોતાના કોઈ પારંપરિક જ્ઞાન જે હતું એની કોઈ વાત મહાવીર પાસે, પણ આ કેસે વાત સાચી છે. આને કીધું કે આ બધા સંકેતી જીવો છે. તીર્થંકરના સમવસણમાં જેની આવી સરળ ભૂમિકા છે કે આ પ્રભુ જે કહે છે એ સાચું છે, એ કહે છે એમ જ આત્માનું સ્વરૂપ છે, એ કહે છે એમ જ સાચું સુખ હોવું જોઈએ. આવી શ્રદ્ધા કરી, પુરુષની શ્રદ્ધા કરી, વચનની શ્રદ્ધા. વચન પ્રતિતિ, પુરુષ પ્રતિતિ, ક્યારેક કોઈ મુખ્ય, ક્યારેક કોઈ ગૌણ, પણ મુખ્ય ગૌણ કરતા કરતા વચન અને પુરુષ બંને એકરૂપ જ્યારે થાય ત્યારે પોતાનો આગ્રહ પોતે, અને એને સંકિત દર્શન. ત્યારે સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. હજી બાકીના તો દૂર છે, અહીંયા તો આવી ગયું ને સંકિત. હજી આત્મા જાણવાનું, જીવાજીવનું જ્ઞાન એ બધું તો દૂર છે, શાસ્ત્ર જ્ઞાન. પણ આને તો સંકિત, જ્ઞાનીઓએ કહ્યું કે આ સંકિતી જીવ છે, સરળ જીવ છે. સરળપણું એ સંકિતીપણાનો પર્યાય છે. એ સંકિત દ્રષ્ટિ સન્મુખ છે. આવી પ્રકારનું આ પાંચ મિથ્યાત્વ એટલે દર્શન મોહનીય ટળે તો એ જીવ સંકિતી થાય, અને સંકિતી જીવના ચારિત્ર મોહ ટળ્યા વિના રહે નહીં, કારણ કે એનો આધાર આ દર્શન મોહનીય ટળ્યું તે છે. અને દર્શન મોહનીયના આ પાંચે પાંચ પ્રકારના જે મિથ્યાત્વ છે, જે દર્શન મોહનીય કર્મના ઉદયના કારણે આ થાય છે, એ પાંચે પાંચ જો ટળી જાય તો એને સંકિત ન થવાનું કોઈ કારણ, એનું સંકિત હવે શુદ્ધ થયું. જેમ જેમ સંકિત શુદ્ધ થાય છે તેમ તેમ ચારિત્રમો ક્ષયપણાને પામે છે. આ કેટલી બધી સરળ પદ્ધતિ છે કે ચારિત્ર પ્રગટાવવું છે તો દર્શનને શુદ્ધ કરો, દર્શનને શુદ્ધ કરો તો જે જ્ઞાન મળે છે એ જ્ઞાનમાં એકય આ મિથ્યાત્વ બાધક બનવું જોઈએ. વિતરાગનું જ્ઞાન મળે છે તો મારું પરંપરાનું પાંડિત્ય વૈદાર્થનું મૂકી દીધું, વાત પૂરી કરી નાખી. અને સાચું અધ્યાત્મ ભ્રમ વિદ્યા મળે છે તો મનસુખરામ સૂર્યરામ આપતો હોય તો એને કહે છે કે હું મારું જૈનત્વ ભૂલીને તમારી પાસે બેસું છું, તમે કહેજો, સંકોચ રાખશો નહીં. હા, કોઈ જબરજસ્ત વાણી છે ને કે આવો જ્ઞાની એમ કહે કે તમે કયો અને હું સાંભળવા તૈયાર છું, તમે જરાય સંકોચ નહીં રાખશો, રોકાશો નહીં કે મને કોઈ જૈનનો આગ્રહ, કેમ કે એ આગ્રહમાંથી હું મુક્ત છું. એનાથી નથી એવો નિર્ણય નથી, આગ્રહ નથી. એટલે આપ અમને બ્રહ્મવિદ્યા આપ્યો, અમે બ્રહ્મવિદ્યાના ચાહકો છીએ, બ્રહ્મના ઉપાસક છીએ, આપકો. પણ પોતાનો આ પ્રકારનો આ અવસ્થા, સમ્યક સન્મુખની અવસ્થા, જ્ઞાન સન્મુખની અવસ્થા, આત્મ સન્મુખની અવસ્થા, દર્શન મોહનીય કર્મનો બોધ જાય. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ, બે ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો. તેથી પ્રક્ષેણ ચારિત્ર મોહ, પ્રક્ષેણ જરાય નળીએ પછી એવો ક્ષીણ કરે કે ફરી ઉત્પન્ન થાય, આ ચારિત્ર મોહ અમારો આજ સુધીનો છે. એનું કારણ દર્શન મોહનીય, કોઈને કોઈ પ્રકારના નિત્યત્વના સ્વરૂપની અંદર અમારા જીવનમાં ક્યારેક આગ્રહના રૂપમાં છે, ક્યારેક મતના રૂપમાં છે, અને એને કારણે અમે સત્યથી વંચિત રહ્યા છીએ. જાણ્યું છે ઘણું, સમ્યક જ્ઞાન મળ્યું છે, પણ દર્શન વિના અમારું જ્ઞાન વિપરીતપણાને પામ્યું, માટે સમ્યક દર્શનની મહત્તા છે. ના ના, તડતું જાય, એ તડતું જાય મિત્યા તો મહત્તા એટલી બધી. ત્રણેય તત્વની જો આપણે એનો સમન્વય સંતુલન કરતા શીખી જઈએ કે સમ્યક દર્શન મુખ્ય છે, પણ એ સમ્યક દર્શનને શુદ્ધ થવું જોઈએ અને શુદ્ધ જ્ઞાન કરશે, કેમકે સમ્યક દર્શનની અંદર કંઈ ને કંઈ પ્રકારની હજી અશુદ્ધિઓ માન્યતાઓની બધી હોય તો જ્ઞાનથી શુદ્ધ થશે. અને શુદ્ધ થયેલું સમ્યક દર્શન ચારિત્ર મોહનીયનો ક્ષય કરશે, કેમકે ચારિત્રની અંદર, વર્તનની અંદર જે ધીરાશ છે, જે થોડી કચાશ છે, એનું કારણ દર્શનની શુદ્ધિનો અભાવ છે. જે જોર આવવું જોઈએ દર્શનનું એ આવતું નથી, એ આવે તો એને પૂર્ણ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચે એને જ કહેવાય પૂર્ણ વિતરાગતા. અને પૂર્ણ વિતરાગતા થયે કેવળ જ્ઞાન થાય થઈને થાય. એટલે જ્ઞાન માત્ર સમ્યકપણાને પામે નહીં, પૂર્ણપણાને પામે. ચારિત્રથી જ્ઞાન પૂર્ણપણાને વિતરાગતા, વિતરાગતા એ પૂર્ણ કેવળ.
એટલે સમ્યક જ્ઞાન એ સમ્યક દર્શન વિનાનું અધૂરું છે એમ શું? સમ્યક જ્ઞાન એ સમ્યક દર્શન એની સાથે હોય તો જ
સમ્યક દર્શન એટલે જ્ઞાન સમ્યકપણાને જ પામે.
જ્ઞાનમાંથી વિકલ્પ આવે, વિકલ્પ પૂરા થઈ ગયા એટલે દર્શન થઈ ગયા. જ્ઞાનમાં વિકલ્પો છે અત્યારે ધર્મમાં, એથી વિકલ્પો સામે થઈ ગયા એટલે દર્શન બરાબર થઈ ગયું. હવે દર્શનમાં સ્થિરતા આવે ચારિત્ર આવે છે. જ્ઞાનમાં વિકલ્પો હોય છે,
જ્ઞાનની અંદર વિકલ્પ નિસંશયપણું જ્યારે થયું ત્યારે દર્શન પાકું, એટલે સમ્યક દર્શન થયું, એને આત્મતત્વની સંશયિત મિથ્યાત્વ ગયું એટલે એ આવ્યું, એટલે એનું સમ્યક દર્શન થયું. અને એ સમ્યક દર્શનમાં પછી ધીરે 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 જે ચારિત્ર મોહ એટલે પૂર્વ કર્મ જે છે, જેમ દર્શન મોહનીયમાં પણ કર્મનો ઉદય, એમ ચારિત્ર મોહનીયની અંદર પૂર્વની અંદર અનેક પ્રકારની અજ્ઞાન સંસ્કારોનો ઉદય, વૃત્તિઓનો ઉદય, એ તડકો. સમ્યક દર્શન શુદ્ધ થાય, જ્ઞાન જેમ વધતું જાય તેમ સમ્યક દર્શન, અને આ જેમ એનું સંશય મિથ્યાત્વ તેડ્યું એમ આ બધા અભિગ્રહિક મિથ્યાત્વને કારણે થયેલા સંસ્કારો, પછી અનભિગ્રહિક મિથ્યાત્વને કારણે થયેલા સંસ્કારો, અનાભૌગિકના જન્મો જન્મના અનાદિના સંસ્કારો, આ બધા નષ્ટ થતા 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 એ પૂર્ણ શુદ્ધ ચારિત્રને, નિર્દોષ ચારિત્ર, નિરતિચાર ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, એ ધીરે ધીરે ક્રમશઃ એ અવસ્થામાં
દર્શન પૂર્ણ પારદર્શક હોવું જોઈએ. દર્શન પૂર્ણ પારદર્શક હોવું
જોઈએ અને પારદર્શક થતું જાય પાછું હોય ત્યારે તો માત્ર આત્મતત્વની પરિસ્થિતિ આવી. હવે બે તત્વ છે એ પાછળ છે તો સંયોગી, એ બધી જુદા પાડતો 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 પૂર્વના આ બધા સંસ્કાર છે ને, અનૌભોગિકના કેટલા બધા સંસ્કાર છે, અભિગ્રહિકના કેટલા છે, પૂર્વે કેટલો કુગુરુનો બોધ પામ્યો છે, વર્તમાનમાં એ પામ્યો હશે, એ બધામાંથી છૂટા થવું તો આકરું છે ને, આકરું છે. પણ દર્શન એનું કારણ છે, દર્શનથી થયેલો નિશ્ચય. આ જે નિશ્ચય છે ને, સંશય પછી જે નિશ્ચય થાય છે, એ નિશ્ચય એને બળ કરે છે. કે તો પણ નિશ્ચય રાજચંદ્ર મનન રહ્યો પ્રભુ આજ્ઞા એ થાતું તે જ સ્વરૂપ જો. ભલે તમે કીધું નથી તોય અમે એ જ સ્વરૂપ થતું કે જે તમે જોયું છે, કીધું નથી તોય અમે કાંઈ એમાં એ કઈ કોચું નિનાધિક નહીં. આટલું બધું જબરજસ્ત દર્શનની તાકાત છે. એટલે સમ્યક મૂલ્લો ધમ્મો, ધર્મનું મૂળ સમ્યક દર્શન છે એમ ભગવાન શંકરાચાર્યે સમયસારમાં લખ્યું છે. દર્શન શું થતું જાય, બોધ મળે એમ જ્ઞાન મળે, હોય તો અનાભોગિક તો છે જ.
એટલે સાહેબ આ પાંચ ભેદ છે એ કોના છે? પાંચ ભેદ, પાંચ ભેદ પહેલા એટલે એ કોના પાંચ ભેદ? નિત્યત્વના પાંચ,
નિત્યત્વના પાંચ
એમ કઈ. એટલે મિથ્યાત્વ તો કહું એટલે એમાં એમ કઈ સ્પેસિફિક એમ કે ખાલી મિથ્યાત્વ એમ.
મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. આ રીતે કોઈને બધાને બધું જ હોય એવું નહીં, ન પણ હોય કોઈને અભિનિવેશિત ન હોય કે ભાઈ આપણે અભિનિવેશિત હોય તો આપણે અહીંયા આવ્યા ન હોય. જો આપણો અભિનિવેશનો આગ્રહ હોત તો તું પ્રહલાદપોટ નો છોડત અને હું મારો સંપ્રદાય નો છોડત અને આ પાસરો નો છોડત, તૂટતું જાય છે. બરોબર છે, પણ એ પકડ નથી આવતી, જાય છે, વિવેક થાય છે, વધારે દ્રઢ થાય છે, આ દ્રઢ થાય છે. હે હા, ત્યાં સુધી હા આ બુકે નો લેવા. ફરીથી વાંચી જવું, આ થોડોક વિષય એવો છે કે એને પરાવર્તન જરૂર છે. હોમવર્ક આજે થયું છે એટલે વાંચીએ તો તરત સમજાય, પકડાય નહીં.